તારીખ 31/7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 77 અને 78 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 35.
લોકોને બહારથી ધર્મ મનાયો છે કે અમુક વેશના લુગડા પહેરવા, અમુક રીતે લેવું મૂકવું રાખે છે. આ આત્મા જળની ક્રિયા કરી શકે નહીં એમ દાંડી પીટીને અનંત જ્ઞાનીની સાક્ષીથી કહીએ છીએ. લોકોને બહારથી ધર્મ મનાયો છે કે વેશથી કે બહારની ક્રિયાથી લેવા મૂકવાની, પણ આ તો બહુ જોરથી વાત કહેવામાં આવે છે દાંડી પીટી કે જળની ક્રિયા ક્રિયા આત્મા કરી શકે નહીં, કે અનંત જ્ઞાની ની સાક્ષીએ કહીએ છીએ, અનંત વિતરાગો ની સાક્ષીએ જેને નરક નિગોદમાં જવું હોય તેને આ વાત ન માનવી. જ્ઞાની માન્યતાનું ફળ જુદું છે અને અવમાન્યતા કરવાનું ફળ જુદું છે. જળની ક્રિયા દેખાય છે તે આત્માને હાથ નથી, એ જળની ક્રિયા દેખાય છે તે આત્માને હાથ નથી. જડે જળનો કાર્ય કર્યો તેમાં મોહી જેવે મારા પણ થાય. અનંત પરમાણુની ક્રિયા તે પરમાણુમાં સ્વતંત્રપણે થાય છે, તેની ક્રિયા જે પ્રકારે જે વખતે થવાની હોય છે તે તેના ઉપાદાનના આધારે થાય છે. તે વખતે સામાજિકને મોહકર્મને વશ તેમાં નિમિત્ત થઈ જવાની ઈચ્છા થાય છે, તે ઈચ્છા ઉપાધિ છે, તે જીવનું કાર્ય નથી. એક પરમાણુની ક્રિયા ન કરી શકે, પરિણામને ન કરી શકે, તો અનંત પરમાણુના પરિણામને કેમ કરી શકે? ન કરી શકે. છતાં મોહથી જીવ માને છે કે હું આમ કરું ને તેમ કરું એવી ઈચ્છા એને થાય છે. દ્રષ્ટાંત આપે છે કે આ વસ્ત્ર તે અનંત પરમાણુનો પિંડ છે, તેમાં હાલવાની યોગ્યતા ન હોય તો તેને બીજા પદાર્થો કેમ હલાવી શકે? એ હલી શકે એવી યોગ્યતા જ ન હોય તો એને બીજા પદાર્થો કેમ હલાવી શકે? એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ તે બીજા પરમાણુને આધીન નથી. તે પરમાણુમાં વર્ણ ગંધ રસ અને સ્પર્શની ચિકાશ છે, તેના કારણે તેમાં બંધ સ્વભાવ છે. તેથી અનંત પરમાણુ ભેળા થઈને સ્થૂળ પિંડ રૂપે બંધાય છે અથવા પોતાથી બને છે. એ તો બંધ થાય છે, પિંડ થાય છે, એ પણ પોતાથી બંધાય છે. જગતના અજ્ઞાનીઓને તેમાં ભ્રમ થાય છે કે મેં આની ક્રિયા કરી, એમ માનતો થતો પોતાના જ્ઞાનમાં તેના કરવાપણાના વિભાવનું સ્થાપન કરે છે, પોતાના પરિણામમાં વિભાવને સ્થાપે છે. સ્થાપે છે એટલે સ્વીકારે છે, શ્રદ્ધાએ કરીને સ્વીકારે છે. જો વસ્ત્રમાં હલવાનું સામર્થ્ય ન હોય તો કુદરતી નિયમ છે કે જેનામાં જે શક્તિ ન હોય તેમાં નવીન ઉત્પાદક પણ કોઈ આપી શકે નહીં, અને જે જે પદાર્થમાં તે તે પ્રકારે પલટવાની શક્તિ હોય તો બીજાએ તેને શું આપ્યું? એને બીજાની કોઈ અપેક્ષા નથી રહેતી. કોઈ માને કે હું નિમિત્ત થાઉં છું, એ વાત પણ જૂઠી છે. હું નિમિત્ત તો થાઉં છું ને, એ વાત જૂઠી છે. પણ જોગાનું જો કોઈ કોઈ વખતે મનનો વિકલ્પ એટલે ઈચ્છા અને દેહાદીની વસ્ત્રાદીની તે મુજબની ક્રિયા થતી જોવામાં આવે છે, તેનું કારણ તપાસીએ તો સ્થૂળ દ્રષ્ટિએ કોઈ વખત ધાર્યું થતું હોય તેમ લાગે છે જીવને કે કાંઈક મારું ધાર્યું થાય છે, પણ તે અનંત પરમાણુના સમૂહમાં તે વખતે તે રૂપે થવાનો સ્વભાવ છે, તે રૂપે પરિણમવાનો તેનો સ્વભાવ છે. અને દેહધારી જીવમાં આઠ કર્મની ઝીણી ધૂળ છે, તેમાં એક મોહકર્મની જાતના સૂક્ષ્મ રચનો છે. તેના નિમિત્તે, તેના ઉદયના નિમિત્તે જીવને ઈચ્છાને વિકલ્પ ઉઠે છે, ઉદય આવે છે ને આ બાજુ જીવને એ નિમિત્ત પામીને વિકલ્પ ઉઠે છે. તે અનંત પરમાણુઓના સમૂહને પલટવાનો અને જીવની ઈચ્છાને ઘણી વાર જોગાનો જોગ દેખાય છે, એ રીતે ઘણે ભાગે જળની ક્રિયાને અને જીવની ઈચ્છાને નિમિત્ત નૈમિત્તિક ભાવ છે, પણ એકબીજાનું કર્તૃત્વ પણ નથી, કોઈ કોઈની ક્રિયા કરતા નથી. તે જળની ક્રિયા વખતે કદી અંદરની ઈચ્છાનો યોગ પણ દેખાય અને લેવા મૂકવાની ક્રિયા પણ યોગાનુયોગ થતી દેખાય, તેથી જીવ ભ્રાંતિમાં પડે છે. મેળ ખાઈ જાય તેને ભ્રાંતિ થાય છે કે મારી ઈચ્છાથી ખરેખર એમ બનતું, પણ જો જીવ જડાદીની ક્રિયા કરી શકતો હોય તો લકવા થાય ત્યારે અંગ કે બીજા જીવને કેમ હલાવી શકતો નથી? જો જડની ક્રિયા જીવ કરી શકતો હોય તો જ્યારે જ્યારે તે દેહાદીની ક્રિયા કરવા માંગે ત્યારે કરી શકે, પણ તેમ થતું નથી ને કરવા માંગે તેવી એ કરી પણ શકતો નથી. ખાધું પચે નહીં તો એમ કે ખાધું પચ્યું નહીં એમ કે મેં પચાવ્યું નહીં એમ કે છે. કબજિયાત થઈ ગઈ એમ કે છે. કબજિયાત મેં કરી એમ કોઈ કે છે? ખાધું એમ કે છે, પણ પચાવ્યું મેં પચી જાય તો કે મેં પચાવ્યું, અને ન પચ્યું તો કે પચ્યું નહીં, મેં પચાવ્યું નહીં એમ નહીં તો પચ્યું નહીં એની મેં. દેખત વાત છે કે સમજી શકાય. વળી તંદુરસ્ત સાજો માણસ પણ ઈચ્છા મુજબ કાર્ય કરી શકતો નથી. છેક બગાસું શરીરની અનેક ચેષ્ટાની ચેષ્ટા ધાર્યાથી વિપરીત અને અણગોઠતી ઘણી વાર થઈ જાય છે. માટે દેહાદીની ક્રિયા જળની ક્રિયા મારાથી થાય છે એમ માનવું તે મહાપાપ છે. માણસ એમ માને છે કે હું ઈચ્છા કરું એ પ્રમાણે બોલી શકું, પણ ઘણી વાર એવી હોય ને કે ભાઈ મારે હું તમને સમજાવી નથી શકતો એમ એને કહેવું પડે. શું કે મારે તમને અમુક વાત કહેવી છે પણ હું તમને સમજાવી નથી શકતો, એનો અર્થ કે હું બોલવા ધારું છું એ પ્રમાણે મારી સમજણ પ્રમાણે નથી બોલી શકતો. અફોર્ટમાં જુબાની આપે છે એમાં તો કેટલી દરકાર રાખે, પણ એવો અણધાર્યો પ્રશ્ન આવે તો ન બોલવાનું બોલી જાય. ઈચ્છા પ્રમાણે બોલે છે એને પોતાને નુકસાન થાય એવું બોલે કોઈ છતાં બોલી જાય. દેહાદીના જળ ધર્મ અને પોતાનો ચૈતન્ય ધર્મ, દેવ સદાય જીવના અને સ્વતંત્ર હોવા છતાં જે જળનું કરતા પણ માને છે તે આત્માને માનતો નથી. માટે તે ભાવહિંસા કરનારો પાપી છે. અપરાધ કર્યો તો અહીંયા હવે પાપ કર્યું, કેમ કે મિથ્યાત્વનો પાપ છે સૌથી મોટું પાપ છે. 18 પાપ સ્થાનક વીણ્યા છે. આમ તો અસંખ્ય પ્રકારના પાપ છે, પણ 18 પાપ સ્થાનક મુખ્ય જે વીણ્યા છે જેની પરંપરામાં બીજા પાપ થાય એમાં મિથ્યાત્વ સૌથી મોટું પાપ છે. એના જેવું કોઈ મોટું પાપ નથી. પણ અશુભ ઉપયોગ માણસને દેખાય છે. શ્રદ્ધાથી જે મોટું પાપ થાય, શ્રદ્ધાના કારણથી જે મોટું પાપ થાય એ દેખાતું નથી. અનિતિ કરે એ દેખાય છે, પણ અનિતિ કરવાની જે જે નીતિ તોડે છે એ નથી દેખાતું. નીતિ વિશે હું તો ધ્યાન જવું જોઈએ. નીતિ વિશે અંદરથી થતો જેની નીતિ ચોખ્ખી હોય એને ભૂલ થાય તો તે ક્ષમ્ય ગણવામાં આવે છે, એ અપરાધ છે, તે ક્ષમ્ય છે. પણ જેની નીતિ ખોટી છે એનો અપરાધ ક્ષમ્ય અત્યારે લાખો કરોડો માણસો જે માને છે એનાથી આ કઈક મેં બીજી જ વાત કરીએ છીએ. આ ન્યાય સમજ્યા વિના પરમાર્થ તત્વ સમજી શકાશે નહીં. આ વાત ત્રિકાળ જ્ઞાનીઓએ સંમત અથવા માન્ય કરેલી છે. આ વાત ન્યાય યુક્તિ આગમન અનુભવથી સિદ્ધ છે અથવા સિદ્ધ થયેલી છે. આત્માનું જ્ઞાન વિના બીજું કાંઈ પણ કર્તૃત્વ નથી. આત્માનું જ્ઞાન વિનાનું બીજું કાંઈ કર્તૃત્વ નથી. એનું કાર્ય જ્ઞાન કરવું છે. રાગ દ્વેષ વિના માત્ર જ્ઞાન કરવું તે આત્માનું કાર્ય છે. જ્ઞાન કરવાનો અર્થ એ છે રાગ દ્વેષ વિના માત્ર જ્ઞાતા રહેવું તે પ્રકારનું જ્ઞાનનું કાર્ય છે, આત્માનું કાર્ય છે. જ્ઞાન કોઈ સમયે જાણવા માટે ને જાણવાને ના પણ પાડે ને કોઈ દેહાદીની ક્રિયા કરવા જીવ ઈચ્છે પણ ઘણી વખત તે મુજબ થતી જ નથી, છતાં પણ હું કરું છું એવી અમૃત માન્યતા જીવ કરી શકે છે અને કરે છે. લોકોને તત્વનું મનન નથી, વિચાર નથી અને પર વસ્તુથી કલ્યાણ અથવા સુખ થતું હોય એમ બહારથી કર્તવ્ય મનાઈ ગયું છે. બહિર્દૃષ્ટિને લીધે બહારથી કર્તવ્યને મનાઈ ગયું છે. ભલે મુખથી કહેતો હોય કે દેહ અને આત્મા બંને તત્વ જુદા છે, છતાં તેને પર વસ્તુના સાથથી દુનિયાદીથી મને લાભ થાય, ગુણ થાય, ધર્મ થાય એમ જ્યાં સુધી તે માને છે ત્યાં સુધી તેની તત્વની ઓળખ નથી. બાહ્ય દ્રષ્ટિ મૂળ અહીંથી શરૂ થઈ છે કે એક સમયની પર્યા વિકારી ધ્રુવ તત્વથી બાહ્ય છે. ત્રિકાળી ધ્રુવ આત્મા કારણ પરમાત્મા તે અંતર તત્વ છે અને એક સમયની પર્યાય છે તે બહિર તત્વ છે. એની દ્રષ્ટિ એટલે તે હું ત્યાં શ્રદ્ધાને સ્થાપી ત્યારથી દ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ થઈ ગઈ. પર્યાય દ્રષ્ટિ થયો તે પર્યાય મુદ્દા પર સમયા તે જૈન મતમાં ન રહ્યો, જૈન ન રહ્યો, અજૈન થઈ ગયો. ત્યાં પર્યાય બુદ્ધિ થયો ત્યાં અજૈન થઈ ગયો. આચાર્ય દેવે એને જૈન માંથી બાદ કર્યો છે. પર્યાય મુદ્દા પર સમયા લીધો, પર સમય એટલે અન્ય મત વાળો છે. બૌદ્ધ મત એના ઉપર વિકસેલો છે. પર્યાય દ્રષ્ટિ ઉપર તો બૌદ્ધ મતનું બંધારણ છે. આ પાયો ત્યાં છે. આચાર્ય મહારાજ ને કઈ ખંડ ફાળો કરવો નતો કે આટલા બધાને બાદ કરશું તો પૈસા કોણ નોંધાવશે અને મંદિર કેવી રીતે બનશે. ગુરુદેવ કહેતા હતા કે લગ્ન દિગંબર મુનિઓ એ જંગલમાં રહીને એવી ખુમારીથી આ બધી વાતો લખી છે કે સમાજમાં આમ કહેતા સંતુલન રહેશે કે નહીં રહે એની દરકાર કરી એ વાતો એ મહાન આચાર્યના પાને કરતા હતા. ખરેખર પોતે એવી રીતે વાત કરી છે કે સમાજમાં સંતુલન રહ્યો કે ન રહ્યો, આ બધા ફિરકાઓ માને કે ન માને, અમારી સંખ્યા ઓછી હોય કે વધારે હોય, વાત આ સત્ય છે એ નાની પીટીને કહેવામાં આવે. દરકાર નથી કરી સમાજ. ગુરુદેવ કદી સમાજ પાસે ગયા નથી યાચના કરવા કે તમે લોકો મારી આજુબાજુ રહ્યો અને મારા ઠેકેદારને અનુયાયી તરીકે તમે બરાબર રહ્યો તો હું તમને સારું લગાડું, આવે તો ચાપખા મારે, આવે એને પણ ચાપખા મારે. એને કદી એવી યાદ નથી. લોકો ચોંટતા આવ્યા છે એ બીજી વાત છે, પોતે ચોંટતા ક્યારે ગયા નથી. એમ દુઃખ નહી લગાડવું જોઈએ, પણ દુઃખ તો એ વાતનું લગાડવું જોઈએ કે અરે રે લોકો મને જૈન તરીકે ઓળખે ને હું ખરેખર અજૈન છું. હજી આચાર્ય મહારાજ ના કુંડાચાર્ય નું વચન છે પ્રવચન સારની એકાણમી ગાથામાં વચન છે. પર્યાય મુદ્દા પર સમયા પર સમયા જ્ઞેય અધિકાર સ્વરૂપ કર્યો. આજે જ્ઞાન પ્રધાન ગ્રંથ છે એટલે જ્ઞેય અધિકાર કર્યો, પણ સમ્યક દર્શન નો અધિકાર છે. જ્ઞેય અધિકાર છે એ સમ્યક દર્શન. સમ્યક દર્શન જયસેનાચાર્ય ટીકામાં એમ કહ્યું કે આ સમ્યક દર્શન નો અધિકાર છે. આમ તો સમ્યક જ્ઞાન નો અધિકાર છે કે સમ્યક જ્ઞાન માં સમ્યક પ્રકારે જ્ઞેય વસ્તુ કેવી રીતે જ્ઞેયભૂત થાય છે, જ્ઞાનમાં જણાય છે કેવી રીતે. પણ નિશન આચાર્યને સમ્યક જ્ઞાન ક્યારે થયું કે દ્રષ્ટિ સમ્યક થઈ ત્યારે, માટે એને સમ્યક દર્શનનો અધિકાર. પહેલી ગાથામાં એ વાત કરી અધિકાર સમજ પર્યાય દ્રવ્ય ગુણ પર્યાય નું સ્વરૂપ આ પ્રકારે છે, વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપે છે એમ પ્રતિપાદન કરીને એક પદ ઉમેર્યું. ત્રણ પદમાં એટલી વાત કરી કે વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે એમ વસ્તુને દ્રવ્ય ગુણ પર્યાય સ્થાપી અને પર્યાય મુંડા પર સમય આ છે સીધું અધ્યાત્મ લઈ લીધું સિદ્ધાંત સ્થાપીને. સિદ્ધાંત બોધ અને ઉપદેશ બોધ એક ગાથામાં એમ કેમ છે? એની દ્રષ્ટિ એ મૂળ દ્રષ્ટિ પર સમયની દ્રષ્ટિ છે. એક તણખલું તોડવાની શક્તિ કોઈ આત્મામાં ત્રણ કાળમાં નથી એ વાત લીધી છે શ્રીમદજી. એક તણખલાના બે ભાગ કરવા, બે ટુકડા કરવા, એક સળીના બે ટુકડા કરવા એ પણ હું કરી શકતો નથી એમ જ્યારે સ્વીકાર થાય પરના અકર્તૃત્વનો ત્યારે ખરેખર ઉપશમ ભાવ આવે. ત્યારે ખરેખર ઉપશમ પર પરિણામ ઉપશમે, ત્યાં સુધી ઉપશમે
નહીં.
કર્તૃત્વનો ખદબદાટ છે પરિણામને ઉપશમવા દે નહીં. હા, એ જ કે છે કે ન થાય ત્યારે હારીને હાથ એકા પડે ત્યારે તો કઈક બરાબર છે આપણું કામ નહીં, પણ થાય ત્યારે ઘોડેસવાર થઈ જાય. આ તો મેં કર્યું, આ તો
મેં કર્યું.
એ તો અન્ય મત જેટલી વાત પૂછી રહી, હું કરું એ જેવો જ્ઞાનતા સકટ નો ભાર જે સ્વાન તાણે સકટ કે ગાડા નીચે કૂતરું. કેવી ઉપમા આપી? હું કરું વાળાને ગાડા નીચે કૂતરાની ઉપમા આપી. નરસિંહ મહેતાએ ઘણું લીધું બધું બહુ તાત્વિક છે. એ બાહ્ય ક્રિયામાં બહુ રાચે છે. એને એમ કે છે કે આ બધા પ્રપંચ પેટ ભરવા તળા બધા તારા પ્રપંચ છે. લોકોમાં દેખાવ કરો કે હું ધર્મી છું, જો હું પૂજા કરું છું, રોજ હું ભક્તિ કરું છું, રોજ હું સ્વાધ્યાય કરું છું, રોજ હું દયાદાન કરું છું, આ બધા પ્રપંચ પેટ ભરવા તણા. પેટ ભરવા તો હું આપણું હોય તો માણસ ફીરે, આપણું હોય તો માણસ ઉભો રહેવા દે, નહીં આપણું વગર માને ઉભો રહેવા દે નહીં. ત્યાં બહુ ધાર્મિક વાત નથી. ધાર્મિક ક્ષેત્રની અંદર ધર્મ પામવાને બદલે, તત્વ પામવાને બદલે જેની દ્રષ્ટિ લોકસંજ્ઞાએ કામ કરે છે, તે માન આપણું માટે કરતો હોય કે ગમે તેને માટે કરતો હોય, જેમ પેટ ભરવા માટે જીવ પ્રપંચ કરે, અનિતિ કરે, એવી જ આ અનિતિ છે એમ નથી કીધું છે. ત્યાં લગી સાધના સર્વ ગુરુજન રોગ થઈ ગયો છે ને, એમને આમ માર્ગાનુસારે કહ્યા છે શ્રીમદજી, એને માર્ગાનુસારે કહ્યા છે. અન્ય મતમાં હોવા છતાં તત્વની વાત એને સૂજી ક્યાં છે? કઈક માર્ગ ને અનુસરે એવું પરિણામ એનું દેખાય છે, માટે માર્ગ અનુસાર એવા જીવને જૈન દર્શન ના કોઈ સમ્યક જ્ઞાની મહાત્મા નો યોગ થાય તો ક્ષણ માત્ર માં કામ
થઈ જાય,
અને લાઈન પકડતા વાર લાગે દારિદ્ર્ય છે. કિંમતમાં એવા એવા ભક્તો નીકળ્યા કે આ જીવનિકાની દરકાર કર્યા વિના વિના એના મારેલા ભગવાનને ભેજાય. અહીંયા પોતાને ભગવાનને ભજવા છે પણ આ જીવિકાનું હાજુ રાખી ને એમાં કઈ ગડબડ થાય તો ભગવાન એક કોર કર્યો રહે પેલા આ કરો એટલા પુરુષાર્થ કે થઈ જાય નથી, એથી થોડો વધારે પુરુષાર્થ થઈ જાય એમ કેવું છે. શામા કણકલામાં હલવાની તે વખતે યોગ્યતા હતી ત્યારે તે જીવને કસાય ભાવે મોહ કર્મ જેની ઈચ્છા થઈ કે આ તણખલાને હું હલાવું. જીવે કદી હલાવ્યું નથી પણ મિથ્યા અભિમાન. આ સાધારણ દ્રષ્ટાંત ઉપરથી સમજાશે કે વ્યાપ્ત વ્યાપક ભાવ વિના કરતા કર્મ પણ થઈ શકે, થઈ શકતું નથી. તેથી ઊંડાણથી વિચાર અને મનન કરવાની જરૂર છે. ઊંડે જાય તો એને જ્ઞાન થી વ્યાપ્તિ પકડાય, નહીતર વ્યાપે વ્યાપક પણ પકડાય એવું નથી. દેહ માં વ્યાપેલો છું એવું જે દેહાત્મ બુદ્ધિ નું પરિણમન છે એ દેહાત દશાને ક્યાંથી ધારણ કરશે? હોવા છતાં એની વ્યાપ્તિ સમજાય તો દેહ નું કાર્ય હું કરી શકું છું કેમ કે ત્યાં હું વ્યાપેલો છું. જ્યાં આંગળા છે ત્યાં મારા આત્માના પ્રદેશ છે, માટે હું કામ કરું છું, શરીર નું કાર્ય હું કરું છું. ખોટી વાત છે, દેહ માં વ્યાપેલો કે છે ને અહીંયા ઊંડાણ થી વિચાર કરવાની જરૂર છે. એમાં એ જ્ઞાન ની વ્યાપ્તિ ઊંડાણ થી હાથ આવે છે, છેલ્લી હાથ આવતી નથી. એ તો બાકી દિશા જ ઉલટી છે, ઊંધી છે, બહિર્મુખતા છે, ઊંધી દિશા છે. શરીરના એક પરમાણુમાં પણ આત્મા વ્યાપ્યો નથી. આખા શરીરમાં તો વ્યાપ્યો નથી પણ કોઈ એક પરમાણુમાં પણ આત્મા વ્યાપ્યો નથી. આત્મા આત્મામાં વ્યાપ્યો છે, પરમાણુ પરમાણુમાં વ્યાપેલો છે, ભલે આકાશના એક ક્ષેત્રે હોય. જે મનાયું છે કે અમે કરીએ લઈએ મૂકીએ, પુણ્ય દયાના કાર્ય સેવાના કાર્યો અમારું કર્તવ્ય છે તેથી અમે કરી શકીએ છીએ તે અનાદિના દેહાભ્યાસ વડે મનાયું છે તે ભૂલવાળી માન્યતા. કાર્ય કરવાની ઈચ્છા થવી તે પૂર્વકર્મ અને વાસનાનું ફળ છે. કાર્ય કરવાની ઈચ્છા થવી તે તો પૂર્વ સંસ્કાર અથવા તે અભિપ્રાય ચાલ્યો આવ્યો છે એને વાસના કહે છે, માઠો અભિપ્રાય એનું ફળ છે. જળનું તેવું કાર્ય જે કાળે થવાનું હોય છે તે કાળે મુહી જીવ કષાય ભાવરૂપ ક્રોધ માન માયા લોભરૂપ લાગણીને વશ ત્યાં હોય છે. જે કાર્ય થવાનું હતું તે થતાં તેમાં તેનો કરતા અને ધણી થઈને બેસે છે. જો ધણી થઈ જાય છે, મેં કર્યું આ મેં કર્યું અને માને છે કે મેં ઉપકાર કર્યો, મેં સેવા કરી, દવા કરી, હોસ્પિટલ બંધાવી, મારાથી આમ થયું અને મારાથી લાભ થયો એમ પ્રકૃતિના ઉદયની ક્રિયાનો તે સ્વામી થાય છે. ગાડા તળે કૂતરું ચાલે ને કહે કે હું ચલાવું છું, એવી દ્રષ્ટાંત લીધું. ગાડા નીચે કૂતરું એ ગુરુજી તો બહુ સમજાવતા હતા કેવી રીતે બને છે એને ભૂલ. કે ગાડું તો નીચું હોય, કૂતરાની હાઈટ જેટલી ગાડાની ઊંચાઈ હોય પૈડામાં, પછી એનું ક્યારેક ક્યારેક માથું વધે, ગાડું હાલતું હોય ને પોતે નીચે હાલે ચાલતા ચાલતા, ક્યારેક ક્યારેક એનું માથું છે લડી જાય. એમ મને કે મારું માથું જયારે વારંવાર અડે છે ને એટલે આખા ગાડા નો ભાર મેં ઉપાડ્યો છે ને આ હલાવું છું, પણ હું ગાડું હું ચલાવું છું ને આટલો બધો બોજો હું ઉપાડું છું ને ખેંચું છું, એવો એને ભ્રમ થાય છે. બાકી તો એ ઉપાડી શકે પરિસ્થિતિ, ગાડાનો જેટલો ભાર છે ગાડામાં ભરેલો એ ઉપાડી શકે એ વસ્તુ સ્થિતિ છે, પણ એવો ભ્રમ થાય છે. અમેરિકાના પ્રેસિડેન્ટ બુશની ખુરશી પર બેસાડે તો એમ જ થાય પછી કે હવે અત્યારે મહાસત્તામાં મારી બરાબરીમાં કોઈ નથી, આખી દુનિયા અત્યારે હું હલાવું એમ થાય. તેમ અજ્ઞાનની અજ્ઞાની સંસારની ક્રિયાનું મિથ્યા અભિમાન કરે છે, તેમ અજ્ઞાની સંસારની ક્રિયાનું મિથ્યા અભિમાન કરે છે. એ બધી ક્રિયામાં એવી રીતે છે, એક ઈચ્છામાં એક કાર્ય હું કરું પર કે એ કાર્ય થવાનું હોય તે વખતે થયા વિના એને જે આત્માને જે ભાવ આવવાનો હોય તે આવ્યા વિના અને કાર્ય થવાનું હોય તે થયા વિના એમાં માણસને બીક શું લાગે છે કે સત્ય સમજવાથી પણ નુકસાન થશે. આ તો સત્ય છે ને, આત્મા પરદ્રવ્યની ક્રિયા દયાદાન સેવાની કાર્ય ક્રિયા નથી કરી શકતો એ સત્ય છે ને, તો કે એવો સત્ય ઉપદેશ આપશો તો લોકોને ત્યાંથી બધા વિવાદ શરૂ થાય છે. તમારે વાત તમારી સાચી ના તો પડી શકે એવું નથી, કેમ તો વસ્તુનું વિજ્ઞાન છે, પણ એવો ઉપદેશ ન આપો, એવી વાત ન કરો. છેવટે કઈ નહીં તો એવી શૈલીથી વાત ન કરો એમ.
સત્યથી નુકસાન થાય જ નહીં,
પણ સત્યથી કદી નુકસાન કોઈને
થાય નહીં,
પણ આત્મા તે ક્રિયાનો કરતા નથી. સામાજીઓને તે પ્રકારના પુણ્યનો ઉદય હોય તો તમને નિમિત્ત થવાનો અથવા દાન દેવાનો વિકલ્પ આવ્યા વિના એ તમારી યોગ્યતા છે. તેના ઉપાદાનને લાયક જે જે તેના ઉપાદાનને લાયક જે જે દેહો નિમિત્ત થવાના હોય તે થાય, તેને કોઈ રોકી શકે
નહીં.
નાની ગ્રહસ્થ પણ દાનાદિ કાર્ય કરે છે, નાની પણ દાન ના કાર્ય કરે છે, છતાં તેને તે પોતાના કાર્ય તથા ગુણ માનતા આ પૈસા મારા હતા ને મેં આપ્યા એવી રીતે માનતા અને અવગુણ કરતા નથી. ક્રિયા થાય જળને અને લાભ થાય આત્માને તે માનવું તે જળ ભાવથી ઝેર ફાટશે અને બીજા ભાવે મૂંડ જેવો બનાવી દેશે, બીજા ભાવે મૂંડ જેવો બનાવી દેશે. એ પોતાના અપરાધનું ફળ છે. અને આ દેખાય છે કે બીજા જીવ જંતુ દેખાય છે કે નહીં, એકેન્દ્રીય બે ઇન્દ્રિય દેખાય છે કે નહીં, ક્યાંથી થયા? આ માન્યતાથી થયા છે, ઊંધી માન્યતાને લઈને થયા છે. કોઈ જીવ એમ માને કે પુણ્યથી પરંપરાએ સારા ભોગ મળશે, એમાં કોઈ વાર સત્પુરુષનો જોગ થઈ જશે, તો તે સાચું નથી. મૂળથી ઝેરથી ગુણ માયનો છે, પણ ઝેરનું કારણ ગુણ રૂપે ક્યાંથી થાય એ થવાનું નથી. અજ્ઞાન ભાવે સુપરિણામ કર્યા અને માન્યું કે હાશ મેં બહુ સારું કર્યું, જીવ બેચો તેમાં સામાન્ય પુણ્ય હતા છતાં તે મારાથી બેચો એમ મેં બહુ સારું કર્યું એમ જળની ક્રિયાનો સ્વામી થનાર જીવ ભગવાન અપ્રિય જ્ઞાતાઓ આત્મા ઉપર બંધનરૂપ પરાધીનતાના આવરણ નાખે છે. આ બંધ અધિકારનો તો આ ખાસ વિષય છે કે હું પરને મારું જીવાડું એ મિથ્યાત્વ છે અને એ મિથ્યાત્વથી બંધન છે. જેને મિથ્યાત્વ નથી તે અબંધ છે, જેને મિથ્યાત્વ છે તે બંધાય છે. એમ કરીને મારું જીવાડું એટલા બીજાને મદદ કરો, નુકસાન કરો, એ બધા પરિણામ લીધા છે. નાતા દ્રષ્ટા સાક્ષીપણું ભૂલીને જડ ભાવનો આદર કરે છે, એ જ વખતે જ્ઞાન ભાવનો અનાદર છે, અનાદર થાય છે. આ સ્પષ્ટ ન્યાય પણ મોહથી અંધ થયેલાને નહીં સમજાય. વાત બહુ ચોખ્ખી હોવા છતાં જે મહાન પ્રાણી હોય છે એને ચોખ્ખી વાત પણ સમજાતી નથી. ભૂલને ભૂલ જાણે અને ઉપાધિરૂપ પરાધીનતારૂપ હું નથી એમ જીવ સવળો પડે, ભૂલને ભૂલ જાણે અને ઉપાધિરૂપ પરાધીનતારૂપ હું નથી એમ જીવ સવળો પડે, સમ્યક અભિપ્રાયની સંભાળ કરે અને વસ્તુ તત્વના સ્વતંત્રપણાને કારણે દેવદ્રવીના લક્ષણ જુદા છે, કાર્ય જુદા છે એમ યથાર્થપણે જાણે માને, તો જ સંભાવમાં અથવા સંતા સ્વરૂપમાં જ્ઞાતા દ્રષ્ટાપણે નિર્દોષ રહી શકાય છે અને તે જ આખા જગતને ઉપકારી નિમિત્ત છે. નાની થાય જ્ઞાતા દ્રષ્ટા થાય, આખા જગતને ઉપકારી છે, ભલે કોઈને દયા પાડતો ન દેખાય તો પણ આખા જગતને ઉપકારી છે. નિર્દોષતા જ વધશે, નિર્દોષતા જ લોકોમાં પ્રગટ થશે, માટે એ ઉપકારી છે. નિર્દોષ માર્ગે પવિત્ર માર્ગે ચડાવનાર હોવાથી પણ એ ઉપકારી છે. પણ સતને સમજ્યા વિના ઉપકાર શું થાય? સાચો જ્ઞાન થયા પછી ધર્માત્માને પૂર્વનો યોગ અને શુભરાગની વૃત્તિ હોય ત્યાં લગી દયાદાના વિકલ્પ આવે છે ધર્માત્માને પણ અને કાર્ય થઈ જાય છે. સામાના પુણ્ય પ્રમાણે તેના દેહાદીની ક્રિયા અને તેની યોગ્યતા પ્રમાણે થયા વિના અહીંયા ભાવ થાય છે, માટે અમને લાભ નથી થતો. ભાવ થાય તો પણ ક્રિયા ન પણ થાય, લાભનો ભાવ થાય અને એ વખતે પોતાની પાસે બહારમાં પરિસ્થિતિ ન હોય તો એ ક્રિયા ન થાય, માટે પરિસ્થિતિ હોય તો દાનનો ભાવ થાય એવું નથી, ભાવ થાય તો ક્રિયા થાય એવું નથી. ધર્માત્મા તે દેહાદિ રાગાદિ તથા પુણ્યની ક્રિયાનો કરતા, કુલ ક્રિયાનો પણ કરતા તથા સ્વામી થતો નથી, માત્ર જાણે છે કે તે પરદ્રવ્યનું ઉપાય સ્વતંત્ર તેના ઉપાદાનને આધીન છે. આત્મા અરૂપી જ્ઞાન છે, તે દેહાદી વસ્ત્રાદિનો કરતા હોય તો તેની ક્રિયા જ્યારે કરવા માંગે ત્યારે કરી શકે, પણ તેમ બધું થતું નથી. વસ્તુનો નિયમ સમજો કે કરતા તેને કહીએ કે જે સમયે કરવા જ્યારે ત્યારે કરી શકે, કરી શકે. પોતાનું કાર્ય કરવા સ્વતંત્ર હોય તો એને કરતા કહીએ, સ્વતંત્ર ન હોય એને કરતા શું કહેવો. ચેતનનું જ્ઞાન કર્મ છે, જ્ઞાન સિવાય બીજું કાંઈ કાર્ય થઈ શકતું નથી, માટે સદાય જાણ્યા જ કરે એવું જ્ઞાન લક્ષણ એ જ આત્માનું કરતા કર્મ આત્મામાં છે. એ આત્માનું કર્તા ને કર્મ તો આત્મામાં જ છે. એ ત્રિકાળ ચોક્કસ નિયમ છે કે એક દ્રવ્યની ક્રિયા બીજા દ્રવ્યનું બીજું દ્રવ્ય કરી શકે નહીં. કોઈ દેહનું કંપન થાય છે, અનેક પ્રકારે અણગોઠતી ક્રિયા થાય છે, તો તેમ કરવાની ઈચ્છા નથી, છતાં દેહાદીની ક્રિયા જે થવા યોગ્ય હોય તે કંપા થાય છે કે ભેગા જ કરે, બીજી જાતા એને કરવો ન હોય, કરવો ગમતો પણ ન હોય, પણ એ દેહનું પરિણામ જીવની ઈચ્છાને આધીન નથી. હવે આ ઉપરથી કોઈ કહે કે તો શું અમે પાપ ક્રિયા કરીએ, આત્મા તેનો કરતા છે, પાપનો વિકલ્પ આવે તો શું અમે પાપ ક્રિયા કરીએ, ઉલટું લઈએ, પાપનો વિકલ્પ આવે તો શું કરવું. મારે અમુક ગુણ પ્રગટ્યો એટલે રાગ દ્વેષની તિખાશને ગુલાકાર કરવા પડે એવો કર્મનો ઉદય જ ન હોય, ત્યારે આત્માને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટે, ત્યારે એના તીવ્ર રાગાદીથી રાગ દ્વેષાદીથી જે પરિણામ થઈને જે બાહ્યમાં ક્રિયાઓ થતી હોય એ પ્રકારે થતો નથી. ઈચ્છા પણ ન હોય તેને માંસ ન ખાવું એવો દ્રઢ નિર્ણય છે, તેને માંસ ખાવાની ઈચ્છા જ ન થાય. આ તો અનુભવગોચર દ્રષ્ટાંત છે. એવી ભાષાને નિમિત્ત પણ તેને ન હોય, એને માંસ ખાવાની વાતો જ એને એની ચર્ચામાં આવે નહીં, એની ઈચ્છા પણ ન થાય. એ પ્રકારની વાતો ચર્ચા ક્રિયા એવું કાંઈ નિમિત્ત પણ એનામાં હોય નહીં. જેને બ્રહ્મચર્ય રૂપ જ્ઞાન દશા થઈ તેને સ્ત્રી સમાગમની ઈચ્છા ન થાય. પ્રતિજ્ઞા લીએ છે ને, પ્રતિજ્ઞા લીધી એટલે પછી એની ઈચ્છા બંધ થઈ જાય છે. કોઈ દેહ મન વાણીથી સ્ત્રીની દેહને ન અડવાનો નિયમ રાખે અને મારા મને માને કે મારા થકી જળનો સંયોગ છૂટી શક્યો છે, હું જળને ત્યાગી શકું છું, હું બ્રહ્મચર્ય પાળું છું, તો તે માનનાર મહા વ્યભિચારી એટલે એ ત્યાગની ક્રિયામાં સ્વામી થાય તો પણ એ વ્યભિચારી છે એમ કહે છે. એ અધ્યાત્મનો વિષય છે વ્યભિચારી, એટલે અહીંયા દેહનો નહીં પણ પરિણામનો વ્યભિચાર લેવો. અભિપ્રાય, હા અભિપ્રાય વ્યભિચારી છે કે પરની ક્રિયા હું કરી શકું, હું જળની ક્રિયા કરી શકું, લવ મૂકું એમ પ્રકૃતિના ગ્રહણ ત્યાગ કરવાપણાનું મિથ્યાભિમાન છોડે છૂટતો છે. આત્માના ઘરની સાચી વાત જેને નબે છે તેને જળ ભાવને મૂંઢતા ગૂંથે છે. પરાધીનતામાં એની રુચિ છે, જળની ક્રિયા મારાથી થાય એમ માને તે આત્મ સ્વરૂપની નાયકતાનો મોટો વિરાધક છે. વિરાધક પરિણામ, મોટા વિરાધક પરિણામ લીધા. સ્વનો હિંસક છે, બહારની અહિંસા પાળતો હોય, પંચ મહાવ્રત પાળતો હોય, છતાં મહાધર્મી છે. ભલે પછી આમ કોઈને આટલું બધું હોય છતાં મહાધર્મી છે. કોઈ મિથ્યાને દ્રઢ કરે છે ને માટે પુણ્ય બાંધે છતાં તે મહાપાપી જીવ છે. જો ચારિત્ર મોહ મંદ થાય છે એટલે પુણ્ય ગણાય છે અને દર્શન મોહ તીવ્ર થાય છે એટલે પાપ ગણાય છે. પાપ મોટું છે ને પુણ્ય નાનું છે એમ છે. ત્યાં આત્મા અરૂપી જ્ઞાન મૂર્તિ છે, જળ અને ચેતનની જુદી જુદી સ્વાધીન ક્રિયા છે અને એમ જ છે. માટે તે સંબંધી સમજણનો ખૂબ વિચાર કરવો જોઈએ અથવા ઘણું મંથન કરવું જોઈએ. નિવૃત્તિ લઈને તેનું મનન કરો અને પોતાની જાતના નિર્ણયથી તે માનો. નિવૃત્તિ લઈને તે મનન કરો અને જાતના નિર્ણયથી એટલે પોતાની જાતમાં જે પરિણમન થાય છે, પ્રયોગ થાય છે, ત્યાંથી માનો તમે, તમારા અનુભવથી માનો તમે એમ કહો. તો માત્ર ક્ષયોગ સમજી નહીં, તમારી જાતનો નિર્ણય તમારી જાતમાં અનુભવ શું થાય છે, તમારો અનુભવ તો શું બોલે છે, અનુભવથી નક્કી કરો ને અનુભવની વાતને. સમજી શું કરવા નક્કી કરો, અનુભવની વાતને અનુભવથી નક્કી કરો. આ સમજ્યા વિના રાગ દ્વેષ અને મમત્વ ટળી શકે નહીં. જેવું સ્વરૂપ છે તેવું સમજ્યા વિના અનંતકાળમાં રખડવું થયું છે. સ્વરૂપ સમજ્યા વિના જ રખડવું છે. આ સમજણ વિના બીજા બાહ્ય સાધન પૂર્વે અનંત વાર કર્યા છે. માટે જીવે વિચારવું કે મારું જ્ઞાતા તત્વ કેવું છે, હું કેવડો છું, કરતા ભોગતા પણ ક્યાં કેમ ઘટે છે, એનો યથાર્થ અંતર વિચાર વિજ્ઞા વિના ધર્મ ક્યાંથી થાય કે ધર્મ ક્યાંથી થશે નહીં. લોકોએ સહેલામાં ધર્મ માની લીધો છે. જેટલું લીધું છે એ બધું એક વાર એને ઘુસાડવો પડશે. એ ઘુસાડવામાં એને અંદર મંથન ચાલે, એ ઘુસાડવામાં એને પોતાના પરિણામ ની માન્યતાનું જે ઊંધી માન્યતાનું જોર છે એ જોર નડે, અંદર ને અંદર વિરુદ્ધ પરિણામોનું ઘર્ષણ ઊભું થાય, એ બધું બનવા જેવું છે. એને એમ કહે છે કે આત્માને જ્યારે સાચી સમજણનો વિવેક ઉત્પન્ન થાય છે અને અવિવેકે કરીને ખોટી સમજણ પહેલા થઈ ચૂકી છે, એ બે વસ્તુ જ્યારે પરસ્પર વિરુદ્ધ છે ત્યારે અંદરમાં ઘર્ષણ ચાલે છે. અવિવેક પણ બળવાન થયેલો છે કેમ કે ઊંધા સંસ્કાર અનાદિથી નાખ્યા છે. વિવેકમાં સ્વભાવનું જોર હોવાથી એનામાં પણ બળ છે, એટલે મલ્લે મલ હામાં ભેગા થાય છે.
બરોબર,
અવિવેક મલ ને
વિવેક
મલ ની લડાઈ ચાલે છે અને અવિવેક મલ ને વિવેક મલ પછાડે છે. સરવાળે પરિસ્થિતિ આવે છે કે વિવેક જાગ્યો તો અવિવેક મલ ને એ
ચડે.
કરતા શું છે તેનો અધિકાર ચાલે છે. આત્મા જ્ઞાનઘન છે, તે બાહ્ય જડ આદિ પરપદાર્થોનો કરતા નથી, પણ તેમાં રાગરૂપ કરતાપણાના ભાવે પરમા કર્તૃત્વ માન્યું હતું તે ભાન થયે અકર્તા થઈ શકે છે. તે સત્ય દુર્ગાથા અહીંયા પૂરી થઈ. હવે જીવને પરમાર્થે જે કરતાપણું છે તે કહે છે કે ખરેખર જીવનું કરતાપણું કેવી રીતે છે. પરમાર્થ એટલે વાસ્તવિક પણે એને પરમાર્થ નો અર્થ વાસ્તવિક કથા છે. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ સ્વભાવ. એક કથામાં અવિપરીત અને વિપરીત પણ શું છે, અવિપરીત પણ શું છે અને વિપરીત પણ શું છે એક ગાથામાં નાખી દીધું. આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્ય આદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તેજ સ્વભાવનો કરતા છે, એટલે તે સ્વભાવરૂપ પરિણામમાં પરિણમિત છે અને એનો કરતા છે. અને તે શુદ્ધ ચૈતન્ય આદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કરતા છે. નાગાજી જેના એ ભાવે કર્મ બંધાય એ ભાવને પણ ભાવ કર્મ અથવા કર્મભાવ કહેવામાં આવે છે. વિશેષ પોતાના સ્વરૂપના ભાનમાં આત્મા પોતાના સ્વભાવનો એટલે ચૈતન્ય આદિ સ્વભાવનો જ કરતા છે અથવા શુદ્ધ પરિણામનો જ કરતા છે, જ્ઞાન આનંદ આદિ શુદ્ધ પરિણામનો જ કરતા છે, અન્ય કોઈ પણ કર્મ આદિનો કરતા નથી. અને આત્મા જ્યારે પોતાના સ્વરૂપના ભાનમાં વર્તે નહીં ત્યારે કર્મના પ્રભાવનો કરતા રહ્યો છે. કર્મના પ્રભાવે એટલે ઉદયે જે એક પ્રકૃતિ અનુસાર રાગાદિ ક્રોધાદિ પરિણામ થાય તેનો એ કરતા થઈને પરિણમે. પરમાર્થે તો જીવ અક્રિય છે એમ વેદાંત આદિ નું નિરૂપણ છે. પરમાર્થે તો જીવ અક્રિય છે એમ વેદાંત આદિ નું નિરૂપણ છે અને સાંખ્યમાં એવી વાત કીધી છે. સાંખ્ય છે એ આમાંથી ઉપયોગ છે નિશ્ચય ના ઓલા માટે નવાય લાગે એવી વાત કરી છે.
સાચું ચાલે છે. જુદો શબ્દ જ લીધો છે, એના ઉપર વિસ્તાર પણ કર્યો છે. હિંમત ક્યાં છે, નીકળો કેવી રીતે ચાલ્યો, કપિલ મુનિ સાંખ્ય માં થાય છે. નદ્વેષ કપિલ આદિશો આવે છે ને, એ કપિલ સાંખ્ય માં થાય છે. વિસ્તાર કર્યો છે સાંખ્ય. આત્મા કે તત્વજ્ઞાન કો અથવા સમ્યક દર્શન પ્રતિપાદક શાસ્ત્ર કો સાંખ્ય કહેતે હૈ. પરિભાષા કરે છે આત્મા કે તત્વજ્ઞાન કો અથવા સમ્યક દર્શન પ્રતિપાદક શાસ્ત્ર કો સાંખ્ય કહેતે હૈ. વ્યાખ્યા કેટલી જનરલ કરી છે, ઇનકો હિ પ્રધાનતા દેને કે કારણ એ સમ્યક દર્શન નો વિષય જે ત્રિકાળી ધ્રુવ અપરિણામી કુટસ્થ છે એને પ્રધાનતા દેને કે કારણ ઇસ મત કા નામ સાંખ્ય હૈ. સમ્યક દર્શન નું એકાંત ખેંચ્યું છે એને, એમ કહે છે એ સાંખ્ય દર્શન ઉત્પન્ન થયો એ સમ્યક દર્શન ના એકાંત માટે થયો છે, સંતુલન ગુમાવી માટે થયો છે એમ કહે છે. સમ્યક દર્શન નો જે વિષય છે, આત્માનો જે તત્વ વિચાર છે, એમાં સંતુલન ગુમાવતા સાંખ્ય ઉપર થયો છે. એને તો પ્રધાનતા દેવી જોઈએ, નિત્રેમ કે ઇનકો હિ પ્રધાનતા દેને કે કારણ ઇસ મત કા નામ સાંખ્ય હૈ. એને પ્રધાનતા ન દેવી તો કે મર્યાદા બહાર જઈને પ્રધાનતા દેવી, એની પણ મર્યાદા. અથવા 25 તત્વો કા વર્ણન કરને વાલે કારણ સાંખ્ય કહા જાતા, અને 25 ની સંખ્યા જોઈને સાંખ્ય કહે છે. પછી એના પ્રવર્તક કોણ થયા એ બધી પછી વાત લીધી, એનો તત્વ વિચાર શું છે એ વાત લીધી, વિસ્તાર કર્યો છે. જુદા જુદા ગ્રંથો પછી ઈશ્વર અને સુખ દુઃખ નો વિચાર પણ એ લોકો માં કેવી રીતે છે, સૃષ્ટિ પ્રલય અને મોક્ષ નો વિચાર કેવી રીતે છે, કારણ કાયમ નો વિચાર કેવી રીતે છે, પ્રમાણ નો વિચાર કેવી રીતે છે, અન્ય સંબંધિત વિષય એના શું શું છે. અને જૈન અને બૌદ્ધ અને સાંખ્ય દર્શન એ ત્રણેની તુલના છે કરી છે. જૈન બૌદ્ધ અને સાંખ્ય ત્રણેની તુલના કરી છે. આપણે પ્રયોજન ભૂત નથી કેટલું બધું, પણ આ તો જનરલ પરિભાષા એને મૂળિયો ક્યાં છે, જનરલ પરિભાષામાં સમ્યક દર્શનના વિષયમાંથી સાંખ્ય તો આવ્યું ને કે પરમાર્થ એ તો જીવ અક્રિય છે એમ વેદાંતાદીનું એટલા સાંખ્યનું નિરૂપણ છે. અક્રિય, કુટસ્થ, ધ્રુવ, અપરિણામી બધા શબ્દો ત્યાં છે. અને જીન પ્રવચનમાં પણ સિદ્ધ એટલે શુદ્ધાત્માનું અક્રિયપણ છે, કારણ કે મૂળ તો નીકળ્યું છે એમાંથી, જીનવાણીમાંથી જ એની મત ઉત્પન્ન થયા છે, એટલે શબ્દો તો એને પકડ્યા છે. જે દિવ્ય ધ્વનિમાં વાત આવી કે આત્મા અપરિણામી છે, ધ્રુવ છે, કુટસ્થ છે, અક્રિય છે, તો એ બધી વાત નિષ્ક્રિય અક્રિય બધી પકડી છે એમ નિરૂપણ કર્યું છે. છતાં અમે આત્માને શુદ્ધ અવસ્થામાં કરતા હોવાથી સક્રિય કયો એવો સંદેહ અત્રે થવા યોગ્ય છે. તે સંદેહ આ પ્રકારે સંભાવવા યોગ્ય છે કે આત્માને તો અક્રિય નિષ્ક્રિય કીધો છે ને, અહીંયા તમે કરતા પણ શું કરવા થાપો છો. અંબાલાલ ભાઈએ વાતને છેડી છે આટલી, એક સમયના પરિણામ નો જ કરતા નથી આત્મા, એમ જ લ્યો ને તમે અહીંયા આત્મસિદ્ધિમાં એનું કરતા પણ શું કરવા થાપો છો. આત્માને કે શુદ્ધાત્મા પરયોગનો, પરભાવનો અને વિભાવનો ત્યાં કરતા નથી. શુદ્ધાત્મા છે એ પરભાવનો, પરયોગનો અને વિભાવનો ત્યાં કરતા નથી, માટે અક્રિય કહેવા યોગ્ય છે. પણ ચૈતન્યાદી સ્વભાવનો પણ આત્મા કરતા નથી એમ જો કહીએ તો પછી તેનું કાંઈ પણ સ્વરૂપ ન રહે, અથવા એ જે એનું પરિણામી પણ છે, પરિણમન સ્વભાવ છે, અથવા પરિણામ શક્તિ ઉડાડવી પડે છે. આત્મા એક સમયના પરિણામનો કરતા નથી એવી વાત આવે ખરી, પણ પરિણામ શક્તિને બાદ કરીને નહીં. તેનું સ્વરૂપ છે ને,
સ્વરૂપ
અકર્તા પણ એનું સ્વરૂપ છે. એક સમયની પર્યાયનો અકર્તા એનું સ્વરૂપ છે, અને એક સમય ની પર્યાય નો કરતા એ પણ એનું સ્વરૂપ છે, પણ બે વિરુદ્ધ ધર્મ છે. પછી તેનું સ્વરૂપ ન રહે એમ કે છે, પરિણામી પણ એનું સ્વરૂપ છે એ નહીં રહે. શુદ્ધાત્મા ને યોગ્ય ક્રિયા નહીં હોવાથી તે અક્રિય છે, મન વચન કાયા નહીં, પણ સ્વાભાવિક ચૈતન્ય આદિ સ્વભાવ રૂપ ક્રિયા હોવાથી તે સક્રિય છે. પરિણામની અપેક્ષાએ ચૈતન્યાત્મપણો આત્માને સ્વાભાવિક કહેવાથી હોવાથી એમાં આત્માનું નિરૂપણ કરવું એ એકાત્મપણે છે, અને તેથી પરમાર્થ નહીંથી સક્રિય એવું વિશેષણ ત્યાં પણ આત્માને આપી શકાય નહીં. નિજ સ્વભાવના પરિણામ રૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનો કરતા પણ શુદ્ધ આત્માને છે. તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મ પણ એ પરિણમે છે, તેથી અક્રિય કહેતા પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા અક્રિયતા નિરૂપણ કરી છે તે વિચારના પરમાર્થને ગ્રહીને શું કહે છે, જે વિચારે સક્રિયતા ને અક્રિયતા નિરૂપણ કરી છે તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા અક્રિયતા કહેતા કશો દોષ. પરમાર્થને વિચારે એટલે આત્મકલ્યાણના હેતુભૂત સક્રિયતા છે, આત્મકલ્યાણના હેતુભૂત અક્રિયતા છે એમ વિચારતા આત્માને દોષ કરશે નહીં, તો દોષ આવીને ઉભો રહેશે. આદિદેવ શ્રીમંદર ભગવાન
જય હો, પરમ કૃપાળુ શ્રી મહાન ગુરુદેવ.